ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની વાત કરવાના છીએ જે અમેરિકન સાહિત્યમાં એમ કહી શકાય કે એક સીમાચિહ્ન પણ છે અને સાથે સાથે ભારે વિવાદાસ્પદ પણ રહી છે. વિલિયમ સ્ટાયરનની નવલકથા ધ કન્ફેશન્સ ઓફ નેટ ટર્નર.
હા, વિલિયમ સ્ટાયરન 1925માં જન્મ, 2006માં અવસાન. પોતે અમેરિકાના દક્ષિણ ભાગના વર્જિનિયાના જ.
બરાબર. એટલે એમની લેખણીમાં એ દક્ષિણની પૃષ્ઠભૂમિ, પેલો વંશીય ઇતિહાસની જટિલતા, ગુલામીની વાત, આ બધું વારંવાર આવે છે.
હા, જેમ કે એમની બીજી જાણીતી કૃતિઓ છે લાઈ ડાઉન ઇન ડાર્કનેસ અથવા તો પેલી પુલિત્ઝર વિજેતા સોફીઝ ચોઇસ. એમાં પણ આ ગહન વિષયો જ કેન્દ્રમાં છે.
પણ ધ કન્ફેશન્સ ઓફ નેટ ટર્નર જે 1967માં આવી, એણે તો ખરેખર એક જુદો જ કહેવાય ને કે ધડાકો કર્યો.
બિલકુલ. અને સમય પણ જુઓ, 1967, અમેરિકામાં સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ એટલે કે નાગરિક અધિકાર ચળવળ એના જોરમાં હતી.
હા, અને એવા માહોલમાં એક શ્વેત લેખક સ્ટાયરન, એક ઐતિહાસિક અશ્વેત ક્રાંતિકારી નેટ ટર્નર એના જીવન પર નવલકથા લખે છે.
અને એ પણ પાછી નેટ ટર્નરના પોતાના અવાજમાં, ફર્સ્ટ પર્સન નેરેટિવમાં.
એ જ પુસ્તકને 1968માં પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું, પણ એની સાથે જ ભયંકર વિવાદ શરૂ થયો.
હા, મુખ્ય મુદ્દો એ ઉઠ્યો કે શું એક શ્વેત લેખક, ભલે ગમે તેટલો સંવેદનશીલ કેમ ન હોય, એ ખરેખર એક અશ્વેત ગુલામ ક્રાંતિકારીના અનુભવ, એની પીડા, એનો ગુસ્સો, એના વિચારો એને સાચે સાચ રજૂ કરી શકે?
આ એક જાતનું કલ્ચરલ અપ્રોપ્રિએશન એટલે કે સાંસ્કૃતિક હડપ કહેવાય કે કેમ, એવો સવાલ ઉઠ્યો.
સ્ટાયરને પોતે તો કહ્યું કે ભાઈ, આ કોઈ સૂકો ઇતિહાસ નથી, આ તો ઇતિહાસ પરનું ચિંતન છે, એક કાલ્પનિક પુનર્રચના.
પણ ઘણા અશ્વેત બૌદ્ધિકો અને લેખકો માટે આ જવાબ પૂરતો નહોતો. એના જવાબમાં પેલું 10 Black Writers રિસ્પોન્ડ પુસ્તક પણ આવ્યું.
બરાબર.
તો ચાલો આજે આપણે આ જટિલ, અનેક સ્તરોવાળી અને હા, વિવાદાસ્પદ નવલકથાના ઊંડાણમાં ઉતરીએ, એના પાસાઓને સમજવાનો પ્રયાસ કરીએ.
તો વાર્તા આપણને સીધા 1831ના પાનખરમાં લઈ જાય છે. સ્થળ છે વર્જિનિયાનું જેરુસલેમ શહેર, ત્યાંની એક જેલની કોઠડી, અંધારી, ભયંકર. ત્યાં નેટ ટર્નર નામનો કેબીબન છે. એ જ નેટ ટર્નર જેણે થોડા વખત પહેલા જ અમેરિકાના ઇતિહાસનો સૌથી લોહિયાળ ગુલામ બળવો કર્યો હતો. પણ બળવો નિષ્ફળ ગયો છે, એને કચડી નાખવામાં આવ્યો છે અને હવે નેટ ફાંસીની સજાની રાહ જુએ છે. આ એના છેલ્લા દિવસો છે અને એમાં એ પોતાની આખી જિંદગીની વાત, પોતાના વિચારો, કામો, જે દૈવી દર્શનો થયા એ બધું એક શ્વેત વકીલ થોમસ આર ગ્રે એની સામે નોંધાવે છે.
આ જેરી કબૂલાત, કન્ફેશન્સ, આજ આખી નવલકથાનો આધાર.
બરાબર. અને સ્ટાયરન અહીં ગુલામી પ્રથા હેઠળના દક્ષિણ અમેરિકાનું વાતાવરણ ઊભું કરે છે. ધૂંધળું, દમનકારી, સતત ભય અને તણાવથી ગુંગળાવતું.
અને આ કથાનો જે મુખ્ય સંઘર્ષ છે એ ખાલી ગુલામ માલિક વચ્ચેનો કે અશ્વેત શ્વેત વચ્ચેનો બારનો સંઘર્ષ નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં.
કદાચ એનાથી પણ વધારે ઊંડો સંઘર્ષ તો નેટ ટર્નરના પોતાના મનમાં ચાલી રહ્યો છે. સ્ટાયરન અહીં જે મૂળભૂત સવાલ પૂછે છે, જે આપણને અસ્વસ્થ કરે છે, તે એ છે કે એક માણસ જે આટલો ધાર્મિક છે, બાઇબલમાં જેને આટલી શ્રદ્ધા છે, જે પોતાને ભગવાનનો માણસ માને છે, એ આટલી ભયાનક હિંસાના રસ્તે કેમ અને કેવી રીતે જાય છે?
આજ મુખ્ય પ્રશ્ન છે.
અને સ્ટાયરનની ખૂબી એ છે કે કોઈ સેલો જવાબ નથી આપતા. એ નેટ ટર્નરના મનોવિજ્ઞાનમાં ઊંડા ઉતરે છે. એક એવો ગુલામ જે ભણેલો છે અસાધારણ રીતે, જે આધ્યાત્મિક અનુભવો કરે છે અને જે ધીમે ધીમે એવું માનતો થઈ જાય છે કે એ ઈશ્વરે પસંદ કરેલું એક હથિયાર છે.
હા, કે જેનો મકસદ હિંસક ક્રાંતિથી પોતાના લોકોને આઝાદ કરાવવાનો છે.
અહીં સ્ટાયરને બતાવવાનો પ્રયાસ કરે છે કે કેવી રીતે ગુલામી જેવી અમાનવીય વ્યવસ્થા, એનું દમન, એ ફક્ત શરીરને નહીં પણ આત્માને, શ્રદ્ધાને પણ કેવી રીતે વિકૃત કરી શકે છે.
બરાબર. ભક્તિ કઈ રીતે હિંસક કટ્ટરતામાં ફેરવાઈ જાય.
હા, શ્રદ્ધા ક્યારે આંધળી બની જાય એ વિચારવા મજબૂર કરે છે.
અને નેટ ટર્નરનું જે પાંચાલેખન છે એ ખરેખર બહુસ્તરીય છે. ઇતિહાસના પુસ્તકોમાં તો ઘણીવાર એને ખાલી એક ખૂંખાર બળવાખોર તરીકે જ ચિતરવામાં આવે. પણ સ્ટાયરનનો નેટ વધારે જટિલ છે, એમાં વિરોધાભાસો છે. એ વિચારે છે, આત્મનિરીક્ષણ કરે છે, બુદ્ધિશાળી છે, નાનપણથી જેની આસપાસના લોકો એને કંઈક અલગ ખાસ માને છે, એને વાંચતા લખતા શીખવાડાય છે, જે એ જમાનામાં ગુલામો માટે લગભગ અશક્ય હતું.
સાચી વાત.
બાઇબલ એના જીવનનું કેન્દ્ર બની જાય છે. એક એક શબ્દ જાણે પી જાય છે. આ ખાસ હોવાની જે ભાવના છે એ એને એક તરફ કોઈ મોટી નિયતિનો અહેસાસ કરાવે છે, તો બીજી તરફ
એને બીજા ગુલામોથી અલગ પાડી દે છે, એકલો પાડી દે છે.
હા, એકલતાની ખાઈમાં ધકેલે છે. શરૂઆતમાં એનો પહેલો માલિક સેમ્યુઅલ ટર્નર, જે એની બુદ્ધિની કદર કરતો હોય એવું લાગે છે, એની સાથે થોડી આશાઓ બંધાય છે. કદાચ મુક્તિની આશા, સારા ભવિષ્યની.
એ મોટો કહી શકાય કે ટર્નિંગ પોઈન્ટ બને છે. સેમ્યુઅલ ટર્નર, જેણે કદાચ નેટને મુક્ત કરવાનું વચન પણ આપ્યું હશે, એ પૈસાની તંગીમાં નેટને વેચી દે છે.
અને આ ઘટના નેટ માટે ખાલી માલિક બદલાવાની વાત નથી, આ એક ભયંકર વિશ્વાસઘાત છે, એના મન પર બહુ ઊંડો ઘા કરે છે.
હા, આ વિશ્વાસઘાતની જે સાયકોલોજીકલ અસર છે એ બહુ ખરાબ હતી. શ્વેત લોકોની ભલાઈમાં, ન્યાયમાં જો એને જરાક પણ વિશ્વાસ રહ્યો હોય તો એ સાવ ભાંગી પડે છે.
એમ કહી શકાય કે આ ઘટના પછી એનો રસ્તો પેલી કટ્ટરતા તરફ નક્કી થઈ જાય છે.
પછી એ અલગ અલગ માલિકો પાસે જાય છે, એમાં પેલો ક્રૂર પાદરી રેવરેન્ડ એપ્સ જેવો પણ છે. ત્યાં એ ગુલામીની વધારે ભયાનકતા જુએ છે, અપમાન, ક્રૂરતા, બધું જ.
એની નિરાશા વધતી જાય છે, અંદરનો ગુસ્સો પણ. ગુલામીની હકીકત શું છે એ એના પર વધુને વધુ સ્પષ્ટ થતું જાય છે. આ બધા અનુભવો પછી નેટની જે આધ્યાત્મિકતા છે એ વધારે ઊંડી બને છે, પણ એનું સ્વરૂપ બદલાય છે. એની પ્રાર્થનાઓ હવે ખાલી સહન કરવાની કે મુક્તિની નથી રહેતી, એમાં હવે ઈશ્વરીય ન્યાય અને બદલાની ભાવના ભળે છે. એને દૈવી દર્શનો થવા લાગે છે, જે વધુને વધુ હિંસક અને ભવિષ્યવાણી જેવા હોય છે. એકવાર તો એ ભાગી જાય છે, જંગલમાં છુપાય છે. ત્યાં એને એક બહુ શક્તિશાળી દર્શન થાય છે, જેમાં એને પાછા ફરવાનો અને ક્રોસ ઉઠાવવાનો આદેશ મળે છે.
એટલે કે ભગવાનના યોદ્ધા બનીને અન્યાય સામે લડવાનો, બદલો લેવાનો.
બરાબર. આ ક્ષણે એના જીવનનો બીજો મોટો વળાંક છે. હવે એનો હેતુ ખાલી પોતાની મુક્તિ નથી, પણ આખી ગુલામી પ્રથાનો નાશ કરવાનો છે.
એ પોતાને ઈશ્વરનો દૂત, એક પ્રોફેટ માનવા લાગે છે.
હા, એ પાછો ફરે છે અને ગુપ્ત રીતે પોતાના જેવા વિચારવાળા, બળવા માટે તૈયાર ગુલામોને ભેગા કરવાનું શરૂ કરે છે. એમાં પેલો હાર્ક, જેને સ્ટાયરન હર્ક્યુલસ પણ કહે છે, એ એનો મુખ્ય સાથી બને છે. તેઓ ભગવાનના છેલ્લા ઇશારાની રાહ જુએ છે. અને ફેબ્રુઆરી 1831નું સૂર્યગ્રહણ એમને સંકેત જેવું લાગે છે, બળવાની યોજના બનવા માંડે છે.
અને આ જ સમયગાળામાં નવલકથાનું એક સૌથી વધુ ચર્ચાયેલું અને વિવાદાસ્પદ પાત્ર આવે છે, માર્ગારેટ વ્હાઇટહેડ. માર્ગારેટ વ્હાઇટહેડ એક યુવાન, સુંદર, દયાળુ, શ્વેત છોકરી જે નેટ પ્રત્યે થોડી સહાનુભૂતિ રાખે છે, કદાચ એને બાઇબલ વાંચવામાં મદદ પણ કરે છે. સ્ટાયરન એને નેટના મનમાં પેલી અપ્રાપ્ય શુદ્ધતા, કોમળતા, એક આદર્શ સ્ત્રીત્વના પ્રતીક જેવી બતાવે છે.
હા, પણ અહીં જ પેલો વિવાદ શરૂ થાય છે.
બરાબર. ટીકાકારોનો મુખ્ય આરોપ એ હતો કે સ્ટાયરને નેટ ટર્નર જેવા ક્રાંતિકારીના બળવા પાછળનું મુખ્ય કારણ એક શ્વેત સ્ત્રી પ્રત્યેનું દબાયેલું જાતીય આકર્ષણ બતાવી દીધું,
અને એમ કરીને એના વિદ્રોહના જે રાજકીય અને સામાજિક કારણો હતા એને ગૌણ બનાવી દીધા.
એમના મતે આ ચિત્રણ નેટમાં પાત્રને નબળું પાડતું હતું અને ગુલામી સમયના જે જાતિવાદી સ્ટીરિયોટાઇપ્સ હતા એને જાણે ફરી જીવતા કરતું હતું.
નવલકથામાં નેટ માર્ગારેટ માટે પ્રશંસા, કોઈક આધ્યાત્મિક ખેંચાણ અને હા, દબાયેલી સેક્સ્યુઅલ ઈચ્છા પણ અનુભવતો બતાવાયો છે.
ટાયરન કદાચ આને ગુલામી પ્રથાથી પેદા થયેલી મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ તરીકે જોતા હશે, પણ આ ચિત્રણ ઘણાને વાંધાજનક લાગ્યું. ઐતિહાસિક નેટ ટર્નરનું અપમાન ગણાયું.
અને આ પાત્ર અને એની સાથે જોડાયેલી નેટની લાગણીઓ એ નવલકથાના અંત માટે બહુ મહત્વની બને છે. અને પછી આવે છે ઓગસ્ટ 1831ની એ ભયાનક રાત. બળવો શરૂ થાય છે. નેટ અને એના લગભગ 70 સાથીઓ ખેતરોમાં ફરી વળે છે.
યોજના એકદમ ક્રૂર અને સ્પષ્ટ હતી. શ્વેત માલિકોના ઘરો પર હુમલો, પુરુષો, સ્ત્રીઓ, બાળકો, બધાને મારી નાખવા.
હેતુ ખાલી બદલો નહોતો, પણ એવો ડર પેદા કરવાનો હતો કે જેથી આખા વિસ્તારના ગુલામો બળવામાં જોડાય અને ગુલામી ખતમ થાય.
સ્ટાયરના હિંસાનું બહુ જ કાચું, ક્યારેક વાંચવું પણ અઘરું પડે એવું વર્ણન કરે છે.
પણ અહીં સ્ટાયરનનું ધ્યાન બહારની હિંસા કરતાં નેટની અંદર શું ચાલી રહ્યું છે એના પર વધારે છે. જ્યારે પહેલી હત્યા કરવાનો સમય આવે છે ત્યારે નેટ પોતે નથી કરી શકતો, જાણે એનો હાથ જ નથી ઉપડતો, એનો સાથી પહેલો વાર કરે છે. આખી રાજ્ય કતલેઆમ ચાલે છે એમાં નેટ એક ક્રૂર યોદ્ધા કરતા વધારે તો એક દુઃખી સંઘર્ષ કરતો આધ્યાત્મિક નેતા જેવો લાગે છે.
જાણે એણે પોતે શરૂ કરેલા પવિત્ર યુદ્ધની જે ભયાનક હકીકત છે એનો સામનો કરવો પડી રહ્યો છે.
અને પછી ક્લાઇમેક્સ આવે છે વ્હાઇટહેડ ફાર્મ પર. ત્યાં નેટ પોતાના હાથે માર્ગરેટ વ્હાઇટહેડની હત્યા કરે છે.
નવલકથામાં આ બનાવને એના મિશનની, એની વિકૃત થઈ ગયેલી શ્રદ્ધાની અને પેલી દબાયેલી લાગણીઓની એક બહુ જ કરુણ, સિમ્બોલિક અને ભયાવહ પરાકાષ્ઠા તરીકે બતાવાયો છે.
જાણે એના જગતમાં જે કંઈ સુંદર અને કોમળ બચ્યું હતું એનો પણ એણે પોતે જ નાશ કરી દીધો.
પણ આ બળવો લાંબો નથી ચાલતો. શ્વેત લશ્કર ઝડપથી ભેગું થાય છે અને બળવાખોરો પર તૂટી પડે છે.
બે દિવસમાં તો બળવો કચડી નાખવામાં આવે છે. ઘણા માર્યા જાય છે, કેટલાક પકડાઈ જાય છે. નેટ પોતે 6 અઠવાડિયા સુધી જંગલોમાં સ્વેમ્સમાં છુપાયેલો ફરે છે,
પણ છેવટે પકડાઈ જાય છે.
હા, અને એને પાછો જેરુસલેમની એ જ જેલ કોટડીમાં લાવવામાં આવે છે જ્યાંથી વાર્તા શરૂ થઈ હતી.
અને બળવાના બદલા રૂપે આખા વિસ્તારમાં નિર્દોષ ગુલામો પર ભયંકર અત્યાચાર થાય છે.
હા, એકદમ બદલો લેવાનો જુવાળ ફાટી નીકળે છે. સેંકડો નિર્દોષ અશ્વેતોની હત્યા થાય છે.
જેલમાં પેલી કબૂલાત નોંધાવતી વખતે નેટ પોતાના કામો, પોતાનું દૈવી મિશન અને એના આ લોહિયાળ દુઃખદ પરિણામો એ બધાનો સામનો કરે છે. એના મનમાં શું ચાલતું હશે એ વિચારવું પણ અઘરું છે. ચાલો હવે થોડી વાત નવલકથાના મુખ્ય વિષયો અને એના સંદેશા ઉપર કરીએ. સૌથી પહેલો અને સ્પષ્ટ વિષય તો ગુલામી પ્રથાની અમાનવીયતા છે, નહીં?
બિલકુલ. સ્ટારન બહુ અસરકારક રીતે બતાવે છે કે આ પ્રથા ખાલી ગુલામોનું જ શોષણ નથી કરતી, પણ એ ગુલામ માલિકોને પણ નૈતિક રીતે સાવ ભ્રષ્ટ કરી નાખે છે, અમાનવીય બનાવી દે છે.
હા, એક એવી સિસ્ટમ છે જે માણસાઈના મૂળભૂત સિદ્ધાંતોને જ નકારે છે.
એકદમ. જાણે એક નૈતિક શૂન્યાવકાશ રચી દે છે જ્યાં દયા, ન્યાય જેવા ભાવો ટકી જ ન શકે. અને આ જ વાત આપણને બીજા મહત્વના વિષય પર લાવે છે, શ્રદ્ધા અને કટ્ટરતા.
હા, એ બે વચ્ચેની પાતળી ભેદરેખા.
ધર્મ એ બેધારી તલવાર જેવો છે. એક તરફ ગુલામો માટે એ આશ્વાસન છે, શક્તિ છે, આશા છે. બાઇબલના શબ્દો એમને ટકાવી રાખે છે. તો બીજી તરફ માલિકો પણ ધર્મનો ઉપયોગ પોતાના કામોને સાચા ઠરાવવા અને ગુલામો પર કાબૂ રાખવા માટે કરે છે. અને નેટના કિસ્સામાં એ પોતાની શ્રદ્ધાનું એવું અર્થઘટન કરે છે જેને હિંસા તરફ દોરી જાય છે. નવલકથા આપણને સતત પૂછે છે કે શ્રદ્ધા ક્યારે અતૂટ વિશ્વાસ રહે છે અને ક્યારે એ ખતરનાક કટ્ટરતા બની જાય છે.
પ્રબોધક અને પાગલ વચ્ચેનું અંતર કેટલું.
બરાબર,
સાચી વાત છે. અને આ જ સંદર્ભમાં નવલકથા કોઈ સહેલા બ્લેક એન્ડ વ્હાઇટ નૈતિક જવાબો નથી આપતી. અહીં કોઈ સંપૂર્ણ સારો કે સંપૂર્ણ ખરાબ પાત્ર નથી.
હા, શોધવું મુશ્કેલ છે.
નેટ ટર્નર આઝાદી અને ન્યાય માટે લડે છે, પણ એ ભયાનક હિંસાનો રસ્તો લે છે. સેમ્યુઅલ ટર્નર શરૂઆતમાં સારો લાગે, પણ છેવટે પૈસા માટે નેટ સાથે દગો કરે છે.
માર્ગારેટ વ્હાઇટહેડ ભલે નિર્દોષ અને દયાળુ હોય, પણ એ જ દમનકારી વ્યવસ્થાનો ભાગ છે જેણે નેટ જેવા હજારોનું જીવન બગાડ્યું છે.
શું મોટા અન્યાય સામે લડવા માટે કરેલી હિંસા ક્યારે યોગ્ય ઠેરવી શકાય?
હા, અને આ જે નૈતિક મૂંઝવણ છે એ સીધી રીતે દમન અને હિંસાના મનોવિજ્ઞાન સાથે જોડાયેલી છે. સ્ટાયરન બતાવે છે કે નેટનો બળવો કોઈ અચાનક આવેલો ઉન્માદ નથી. એ વર્ષોના દમનનું, રોજના અપમાનનું, શારીરિક અને માનસિક ક્રૂરતાનું પરિણામ છે. ગુલામી જેવી વ્યવસ્થા માણસના આત્મસન્માનને કેવી રીતે તોડી નાખે છે, એનામાં કેવો ગુસ્સો ભરે છે અને છેવટે એને હિંસા તરફ કેવી રીતે ધકેલી શકે છે,
એનું એક મનોવૈજ્ઞાનિક ચિત્ર અહીં છે.
જાણે કહેવાતું હોય કે અત્યાચાર પોતે જ પોતાના વિનાશના બીજ વાવે છે.
અને છેલ્લે ટૂંકમાં પેલો વંશ, શક્તિ અને જાતીયતાનો જટિલ મુદ્દો, ખાસ કરીને નેટનું બ્રહ્મચર્ય અને માર્ગરેટ વ્હાઇટહેડ પ્રત્યેનું આકર્ષણ.
હા, જેની આપણે વાત કરી એ ભાગ બહુ વિવાદાસ્પદ રહ્યો.
સ્ટાયરન કદાચ એને ગુલામીથી પેદા થયેની મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ, દબાયેલી વૃત્તિઓ તરીકે બતાવવા માંગતા હતા,
પણ ટીકાકારોએ એને વંશીય પૂર્વગ્રહ અને નેટ ટર્નરના ક્રાંતિકારી પાસાને ઓછો આંકવાનો પ્રયાસ ગણ્યો. આ મુદ્દો આજે પણ ચર્ચાય છે.
હવે થોડી વાત કથન શૈલીની. સ્ટાયરને આખી નવલકથા નેટ ટર્નરના મોઢે, ફર્સ્ટ પર્સનમાં ખેવડાવી છે. આનાથી શું થાય છે? એક તો આપણને નેટના મનની બહુ નજીક જવાનો મોકો મળે છે.
હા, એના વિચારો, લાગણીઓ, સંઘર્ષો સીધો અનુભવ થાય છે, એકદમ આત્મીય અનુભવ. પણ સાથે સાથે ફર્સ્ટ પર્સન આપણને એ પણ યાદ કરાવે છે કે આ નેટનું પોતાનું સત્ય છે. એની યાદો, એના અર્થઘટનો, શું એ પૂરેપૂરો ભરોસાપાત્ર નેરેટર છે?
કદાચ નહીં. એની યાદો, એના પૂર્વગ્રહો, એનો બચાવ બધું એમાં ભળેલું હોઈ શકે.
અને સ્ટાયરનની ભાષા પણ ખાસ છે, ગહન છે, કાવ્યાત્મક છે. એમાં બાઇબલની ભાષાનો ઊંડો પ્રભાવ છે, એક લય છે.
ઘણીવાર પેલી સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ જેવી શૈલી વાપરે છે.
હા, એટલે કે જાણે પાત્રના મનમાં જે વિચારો અને લાગણીઓ વહી રહી છે એનો અટક્યા વગરનો પ્રવાહ સીધો જ પાના પર ઉતર્યો હોય. આનાથી નેટનું આંતરિક જગત વધુ ઊંડાણથી ખુલે છે.
અને એમાં શક્તિશાળી પ્રતીકો પણ છે. પેલું સૂર્યગ્રહણ, વારંવાર દેખાતો સાપ, માર્ગરેટનો સફેદ ડ્રેસ. આ બધું વાર્તાને ખાલી એક ઐતિહાસિક ઘટનાના વર્ણનથી ઉપર લઈ જાય છે. એક ગહન, મનોવૈજ્ઞાનિક, લગભગ પૌરાણિક કથા જેવો અનુભવ કરાવે છે.
આ બધી શૈલીની પસંદગીઓ વાચકમાં સહાનુભૂતિ જગાવવામાં અને વાર્તાની અસર વધારવામાં મોટો ભાગ ભજવે છે.
એટલે અંતે ધ કન્ફેશન્સ ઓફ નેટ ટર્નર એક એવી કૃતિ છે જે આપણને અમેરિકાના ઇતિહાસના એક બહુ જ દર્દનાક પ્રકરણ, ગુલામી અને એના ઊંડા, લાંબા સમય સુધી ચાલનારા મનોવૈજ્ઞાનિક પરિણામો સાથે સીધો સામનો કરવા મજબૂર કરે છે.
બરાબર. અને એ પણ બતાવે છે કે પ્રતિકારના સ્વરૂપો કેટલા જટિલ હોય છે અને ઘણીવાર નૈતિક રીતે કેટલા અસ્વસ્થ કરનારા પણ હોઈ શકે છે.
બિલકુલ. આ નવલકથા ઇતિહાસને કોઈ સહેલા સૂત્રમાં બાંધવાનો સાફ ઇનકાર કરે છે. એ આપણને પેલી સગવડભરી, સાફ સુથરી વાર્તાઓને પડકારવા પ્રેરે છે.
અને આપણને એ ભયાનક પણ કદાચ અનિવાર્ય નૈતિક દ્વિધા સાથે છોડી દે છે કે જ્યારે અન્યાય ચરમસીમા પર હોય ત્યારે એની સામે લડવા માટે અપનાવેલા રસ્તા ભલે ગમે તેટલા ભયાનક હોય, શું એ ક્યારેક જરૂરી બની જાય છે?
અને એના પરિણામોની જવાબદારી કોની?
હા,
ખરેખર આ કૃતિ આપણને વિચારતા કરી મૂકે છે કે ઇતિહાસના આવા જટિલ, સંવેદનશીલ અને પીડાદાયક પ્રકરણોને સમજવાની અને એને શબ્દોમાં મૂકવાની નૈતિક જવાબદારી કોની છે અને એને કેવી રીતે નિભાવવી જોઈએ.
ખાસ કરીને જ્યારે અનુભવો અને અવાજો જુદી જુદી સાંસ્કૃતિક અને વંશીય પૃષ્ઠભૂમિના હોય.
હા, આ સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે. ફરજિયાત સમાપન સંદેશો, આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.